तानि मुक्ति धन धर्म धाम। राम कथा दान करवा जेवी छे। जे दानी राम कथा नु दान भगवत सत्संग नु दान कर्या करे अने एने मुक्ति पण मळे, धन पण मळे अने धर्म पण प्राप्त थाय अने एनी साथे पोते सारो संपन्न पण बनी शके छे। आटली बधी वात भगवत कथाना सत्संग माथी माणस संपन्न थाय छे धर्म थी। कदाच धर्म में संपत्ति मळे के न पण मळे पण जे आध्यात्मिक खजानो छे ए तेनो पोतानो छे। एटले तुलसीजी राम कथा ने माटे एटला बड़ा उच्च आदर्शवादी छे कि आ एक ऊंचामां ऊंचू साधन छे। सद्गुरु ज्ञान विराग जोग के सद्गुरु आपशे तो अपने ज्ञान आपशे, वैराग आपशे, योग योगान अनुसंधान आत्मानु अनुसंधान करी आपशे। राम कथा ने तुलसी जी केटली ऊंचे सुधी लई दीधी। विबुध भई दबब भीम रोग के सद्गुरु ये भवरोग वैद्य छे। श्रीमद गुरुम नित्यमहम नमामि भवरोग वैद्यम। भवरोग ना साचा वैद्य डॉक्टर सद्गुरु छे। એમના સિવાય ભવરોગ કોઈ મટાડી શકવાનું નથી। હા, શરીરના રોગો મટાડવા માટે જોઈશું, મનના રોગ મટાડવા માટે, પણ ભવરોગ મટાડવા માટે તો સદગુરુ જ જોઈશે। અને એના માટે કહ્યું કે વિબુધ રોગ જે ભયંકર રોગ છે, વિબુધ વૈદ્ય દેવોના પણ વૈદ્ય છે, ભયંકર રોગ, શક્તિશાળી રોગોને પણ નિવારવા માટે આ રામકથા દેવો માટે પણ ઔષધ સ્વરૂપ છે, સદગુરુને માટે પણ એ જ્ઞાન સ્વરૂપ છે, વૈરાગ્ય સ્વરૂપ છે, અને અનુસંધાન ભગવાનનું અનુસંધાન કરાવી આપનારી આ રામકથા। હવે વૈદ્ય જે વિબુધ એટલે દેવતાઓ, અને દેવતાઓનો પણ વૈદ્ય આ રામકથા। માણસો દેવતાઓને ઉપાસને ભજે સુખી થવા માટે, અને દેવોને ભગવાનને ઉપાસના કરવી પડે કે એમને એમના રોગ પણ મટાડનાર વૈદ્ય સ્વરૂપે ફક્ત માત્ર આ રામકથા છે। એવા ભાવથી તુલસીએ કહ્યું, જનની જનક સિય રામ પ્રેમ કે। સદગુરુને તો વૈદ્ય બનાવી દીધા, પણ જનની જનક સિય રામ પ્રેમ કે, જેમ માતા પિતા બાળકને જન્મ આપે એમ આ જગતની અંદર માતા પિતા તરીકે ભગવાન સીતારામનો પ્રેમ આપણા પોતાની અંદર આ રામકથા માતા પિતા બનીને સીતારામજીના ચરણનો પ્રેમ ઉત્પન્ન કરે છે। રામકથામાં આટલી મોટી શક્તિ છે કે માણસના જીવનની અંદર ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગૃત કરે, એને જન્મ આપે। સત્સંગ કેટલો ઊંચો છે, સત્સંગની અંદર કેટલી બધી મહાન શક્તિ રહેલી છે એનું દર્શન। બીજ સકલ વ્રત ધર્મને, આ જગતનું સર્જન જ્યારે ઉત્પન્ન થયું છે, જ્યારે કઈ સર્જાયું છે, ત્યારે એનું બીજ કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં આવે એટલે કાર્ય કારણની નો જે નિયમ છે એ લાગુ પડી જાય. કોઈ પણ કાર્ય કારણ વગર થઈ શકતું નથી. અહીંયા બીજની વાત કરી, બી એ કારણ છે અને વૃક્ષ એનું કાર્ય છે. જો બી હોય નહીં તો વૃક્ષ કેવી રીતે જામે? એમ સંપૂર્ણ આ સૃષ્ટિ પણ એનું કોઈ બીજ પરમાત્મા છે કે જેના વડે આ સૃષ્ટિનું સર્જન થયું છે. પણ જો ભગવાન હોય જ નહીં, ઘણા કે છે ભગવાન ક્યાં છે, કોણે જોયું, પણ તું તારું અસ્તિત્વ સ્વીકાર છું કે નહીં, તો કે હા હું તો છું, બસ તો તે ભગવાનનું અસ્તિત્વ સ્વીકારી લીધું, તું નાસ્તિક છું જ નહીં. જેણે પોતાની જાતના અસ્તિત્વનો સ્વીકાર કરી લીધો એટલે સ્થૂલ શરીરનો, તો સ્થૂલ જગત એને દેખાવાનું છે, પણ સૂક્ષ્મ જગતની અંદર આ જે સ્થૂલ શરીર, જે સ્થૂલ આકૃતિ છે, એને વિસ્મૃત કરી દેવાની, સંપૂર્ણ ભૂલી જવાની. આપણું અસ્તિત્વ જ્યારે ધ્યાન સમાધિમાં જ્યારે બેસે મહાપુરુષો, ત્યારે પોતાના આ પાંચ ભૌતિક શરીરના અસ્તિત્વને સંપૂર્ણ વિલીન કરી નાખે, છે જ નહીં. કોઈ મકાન ઊભું કરેલું હોય ને પછી એને કાઢી નાખીએ, સપાટ મેદાન દેખાય, એમ પોતાના અસ્તિત્વને વિસ્મૃત કરી દેવું એટલે બિલકુલ ચોખ્ખું સાફ, ત્યાં કોઈ દ્રશ્ય નહીં, કોઈ વિચાર નહીં, કોઈ સંકલ્પ નહીં, કોઈ કોઈ સ્થિતિ પણ નહીં. માત્ર જેમ જગ્યા બિલકુલ ખુલ્લીને સાફ હોય એ રીતે અંતઃકરણ પણ બિલકુલ ચોખ્ખું, કશું જ ના જોઈએ ત્યાં. અને એ જે અવસ્થા પ્રાપ્ત થાય એમાં માણસ પોતાના અસ્તિત્વને, અસ્તિત્વ તો દરેકને દેખાવાનું છે, પણ એ અસ્તિત્વને બિલકુલ વિલીન કરી નાખે, હું છું જ નહીં, સ્થૂલ શરીર રૂપે પણ નહીં, સૂક્ષ્મ આત્મા રૂપે પણ નહીં, અને એ સંપૂર્ણ રીતે જે વ્યાપક પરમાત્મા છે એની અંદર વિલીન થઈ જાય. તમે દેહી છતાં વિદેહી થયા, તમે આદ્ય અક્ષરના ભેદ લયા. આદ્ય અક્ષર એટલે ઓમકાર, અને ઓમકાર એટલે એ ઊં, અને ઊં પોતે એટલે એને ઓળખનારો બીજો કોઈ નહીં, દ્વૈત નહીં, જે ગણો તે. અને એને સંપૂર્ણ, જેને સમાધિ કહેવાય, નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી જવાય, ચૂપ સાધન, ચૂપ એટલે શરીરથી પણ બિલકુલ નિષ્ક્રિય થઈને, મનથી પણ એ જ પ્રમાણે નિષ્ક્રિય થઈ જવાનું, એનું નામ ચૂપ સાધન. કશું જ કરવાનું નહીં એટલે આળસું થઈને બેસી રહેવાનું એમ નહીં, પણ આપણી આંતરિક અવસ્થા, અંતર્મુખતા એવા પ્રકારની હોવી જોઈએ, કોઈ પણ વ્યવહાર કે કોઈ પણ વિકૃતિ, કોઈ પણ વિચાર સહેજ પણ સ્પર્શ કરે નહીં. અને એ પ્રકારની અવસ્થા થઈ ગયા પછીથી પોતાના આત્મ સ્વરૂપને વ્યાપકમાં વિલીન એવી રીતે કરી દે કે વ્યાપકની આખી સૃષ્ટિનું એટલે એ નિર્વિકાર અને નિરાકાર સ્વરૂપની અનુભૂતિ થાય. આત્મા એમાં જુદો હોય જ નહીં, એની અંદર ભળી ગયેલો હોય. અને એ જે પરમાત્મા સ્વરૂપ છે એ આ જગતનું બીજ, સૂક્ષ્મ અવ્યક્ત અદ્વૈત, અને એના માટે કહ્યું કે બીજ સકલ, સમગ્ર સૃષ્ટિનું આ બીજ એ પરમાત્મા છે. પણ આ જે રામકથા છે એ આપણને આ બધું જ આપનાર છે. સકલ બીજ, સકલ વ્રત, સકલ ધર્મ અને બધા જ નિયમો, એ બધાની ના જનક માતા પિતા અને ભગવાન સીતારામજીની અંદરનો પ્રેમ, આપણું અસ્તિત્વ સંપૂર્ણ મીટાવી દેવાનું. માત્ર મારા ભગવાનમાં હું વિલીન થઈ ગયો, હું મારી વૃત્તિઓ ભગવાનમાં અને ભગવાનનું સ્વરૂપ મારામાં ઓતપ્રોત થઈ જાય. દૂધ ને સાકર ભળી ગયા પછી જુદા ના પડે, એ દૂધમાં માધુર્ય મીઠાશ આવી ગઈ, એમ જીવન પણ ભગવાનની સાથે ઓતપ્રોત થઈ જાય ત્યારે એમાં મધુરતા આવે. અને એ જ્યારે ઓતપ્રોત થાય ને એટલે દૂધ જેમ મધુર મીઠું લાગે, એમ જીવન પણ, આપણું પોતાનું આત્મ સ્વરૂપ પણ, પરમાત્માની ભક્તિ અને સીતારામજીનું સ્વરૂપ પણ મધુર પ્રિય પ્રિય લાગે છે. એ જગતની સૃષ્ટિનું સર્જન કરનાર એ આ રામકથા છે, અને રામકથાની અંદર આટલું બધું જ એમાંથી નિષ્પન્ન થાય છે. બીજ સકલ, સકલ બધા જ વ્રત, બધા જ ધર્મ, બધો જ નિયમ, નિયમ માત્ર જેને આપણી પોતાની ઉપર સંયમ રાખવા માટેના નિયમો હોય, આપણી જાતને કેળવવા માટે વ્રત હોય. વ્રત અને નિયમો એ અનુશાસન છે જીવનનો, અને એ અનુશાસન આપણને ભગવદ્ કથામાંથી, સત્સંગમાંથી જ પ્રાપ્ત થઈ શકે એમ અહીંયા આગળ કહ્યું. અને આ રામકથા ઔષધ છે, ઔષધ વિબુધ વૈદ્ય ભવ ભીમ રોગ, જબરજસ્ત ભયંકર રોગ હોય, હઠીલો રોગ, હઠીલો તાવ છે, ઉતરતો જ નથી, કેમે કરીને ભયો ઉપચાર કર્યા, બહુ ઘણી દવાઓ કરી પણ તાવ ઉતરવાનું નામ લેતો નથી, હઠીલો જેને કહેવાય. ભવ ભીમ રોગ, હઠીલું દર્દ હોય તે માણસને હેરાન કરે, જલ્દી જાય જ નહીં. ઘરમાં હઠીલું જિદ્દી માણસ હોય તો આખા ઘરને હાથમાં લઈ લે, એમ હઠીલો રોગ જીવન જીવન આખું અધ્ધર કરી નાખે. પણ એ બધાનું ઔષધ ભગવદ્ કથા અને સત્સંગ છે, અને એના માટે તુલસીજીએ આટલો બધો આગ્રહ આપણને કરે છે કે સત્સંગ એ જ સાચું જીવનનું અમૃત છે.